ચંદન બાળા, એનું મૂળ નામ વસુમતી, ચંપાપુરીની રાજકુમારી, પિતાનું નામ રાજા દધિવાહન, માતાનું નામ મહારાણી ધારિણી. રાજાને પ્રજા વચ્ચે કેટલો સુમેળ હતો, પ્રજા કેવી સુખી અને સમૃદ્ધ હતી, અને સાધુ સંતોના કેવા સન્માન થતા, તેના વર્ણનથી આ કથાનો આરંભ થાય છે.
ધન વૈભવમાં પૂરી અને ધર્મ પ્રસંગે સુરી હતી એક નગરી ચંપાપુરી, હતી એક નગરી ચંપાપુરી. ધન વૈભવમાં પૂરી અને ધર્મ પ્રસંગે સુરી હતી એક નગરી ચંપાપુરી, હતી એક નગરી ચંપાપુરી. દધિવાહન રાજાની છાયા, પ્રજા પ્રતિ મમતાને માયા, સુખ શાંતિ ને આબાદીમાં નહીં કોઈ વાત અધૂરી, હતી એક નગરી ચંપાપુરી, હતી એક નગરી ચંપાપુરી. નગરી ચંપાપુરી, હતી એક નગરી ચંપાપુરી. ઘોર ભયંકર શોર મચો પ્રલયંકર આંધી ઉતરી, તોપના ગોળા કૌશામ્બીની સેના ત્રાટકી, જાણે તીડના ટોળા. ચોગરદમ ચંપા નગરીની આગ ભીષણ ચંપાઈ, નિર્બળ ને નિર્બળ નિર્દોષ પ્રજાની કિયારી સંભળાઈ. રાજમુગત રણ મારો આયો લોક રહ્યું છે ભાગી. લૂંટા લૂંટ ભયાનક ચાલી ધન ભંડાર ભાગી. ચીસા ચીસ પડી ઘાયલની ચંપા નગરી માથે. મારાણી ધારીણી નાઠી લઈ નિજ પુત્રી સાથે. મારાણી ધારીણી નાઠી લઈ નિજ પુત્રી સાથે.
આ નિર્દોષ અને શાંત એવી ચંપાપુરી પર કૌશામ્બીની સેના એક દિવસ ત્રાટકી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. રાજા દધિવાહન ઋણયુદ્ધમાં મરાયા. મહારાણી ધારિણી પોતાનો અને પોતાની દીકરી વસુમતીનો પ્રાણ બચાવવા માટે મહેલના પાછલા દરવાજેથી દૂર દૂર જંગલમાં ભાગી છૂટી. તેની હાલત નિરાશિત જેવી હતી. કૌશામ્બીના એક સૈનિકની નજર મહારાણીને ઉપાડી જવાની થઈ. મહેલમાં બધે જોઈ વળે પણ ક્યાંય પત્તો ન લાગ્યો. તેથી પગેરું શોધતા જંગલમાંથી માતા અને પુત્રી બંને મળી આવ્યા. સૈનિકે બળજબરીથી એ બંનેને ઊંટ ઉપર ચઢાવી દીધા અને કૌશામ્બી તરફ પ્રયાણ શરૂ કર્યું. રાણીની હાલત કેવી હતી?
ઘરથી નીકળી વનમાં પેઠી વનમાં લાગી લાય રે, રાણીને માથે દુખના ડુંગરિયા ખડતાય, રાણીને માથે દુખના ડુંગરિયા ખડતાય. કાળા કાળા વાદળા ઘેરાય રે, રાણીને માથે દુખના ડુંગરિયા ખડતાય. પગલું શોધી શોધીને આવ્યો રે શિકારી, માતા પુત્રી બંને ને રહ્યો પડકારી, તૂટ પર નાખ્યા માં દીકરીને, તૂટ પર નાખ્યા માં દીકરીને, દુરહંકારી જાય રે, રાણીને માથે દુખના ડુંગરિયા ખડકાય, રાણીને માથે દુખના ડુંગરિયા ખડકાય.
રસ્તામાં પેલા સૈનિકે રાણીને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો, કહ્યું, તમે મારાથી જરાય ડર રાખશો નહીં, હું તમને મારા ઘરમાં સર્વ વાતે સુખી કરીશ. રાણી સમજદાર હતી, કરેલા કર્મો ભોગવે છૂટક્યો છે માનતી હતી, પણ અહીં તો ચારિત્રનો શિરળો સવાલ હતો, એટલે રાણી માટે એક જ માર્ગ હતો. તેણે રસ્તામાં જ આપઘાત કરી લીધો. સૈનિકની આશા નિરાશામાં પલટાઈ ગઈ.
શિલની રક્ષા કાજ રાણીએ કાઢી દીધા પ્રાણ, થઈ ગયો રે નિરાશ શિકારી જોઈ બળિદાન માં,
રાણીના મૃત્યુ પછી નાનકડી વસુમતી કેવું ધૈર્ય રાખી રહી. તેણે પોતાના મનને તૈયાર કરવા માંડી. કૌશામ્બીમાં પહોંચ્યા પછી પેલા સૈનિકે આ વસુમતીનું લીલામ કરવા વિચાર્યું. તે વખતના સમયમાં એવો રિવાજ હતો કે હારેલા દેશમાંના જુવાન સ્ત્રી પુરુષોને ગુલામ તરીકે પકડી લેવાતા. અનેક માણસ ભેગું થયું છે અને નીલામની શરૂઆત આ રીતે થાય છે.
ચાલે છે લીલામ, ચાલે છે લીલામ, જેની પાસે દામ હોય તેનું અહીંયા કામ. કૌશામ્બીને ગામ બજારે આવ્યું લોક તમામ, ચીજ વસ્તુની માફક થાય માણસનું લીલામ. ઘરના કરશે સગળા કામ, માગી દેશે એટા ઠામ તમને સંપૂર્ણ આરામ. બોલો છે કોઈ ના મહાન.
તે વખતે ગામના નગરશેઠ ધનાવર બજારમાં નીકળ્યા હશે. ટોળું જોઈને કંઈ કુતૂહળ થયું હશે. નજર કરી તો એક નાની નિર્દોષ અને સુંદર બાળાનું લીલામ થઈ રહ્યું છે. બાળાને જોતા શેઠના દિલમાં વાત્સલ્ય ભાવ ઉભરાયો.
ઉભો રહે કે તાની સાથ એક વૃદ્ધ મહાજન આવે, ધીમે ધીમે લાકડીને ટેકે ટેકે ચાલે. સૌથી મોટી રકમ કહીને લોક થયું સુમસામ, થેલી ખુલ્લી કરી દીધીને ચૂકવી દીધા દામ, એણે ચૂકવી દીધા દામ.
આવી દીકરી આપણા ઘરમાં રમતી કરતી હોય તો કેવું સારું. આમ તો ધનાવર શેઠ ખૂબ જ શ્રીમંત હતા. દેશ પરદેશમાં બહોળો વેપાર હતો. માત્ર એક જ વાતની ખોટ ચાલતી. પ્રૌઢાવસ્થા થયા છતાં કોઈ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. એટલે આ બાળાને મોટી રકમ આપીને લઈ આવ્યા. મૂળા શેઠાણી પણ આ વસુમતીને જોઈને રાજી થયા. સંતાન વિહોણી સ્ત્રીનું કરુણ તથા માર્મિક ચિત્ર સૌરાષ્ટ્રના લોકકવિએ આવા શબ્દોમાં વર્ણન કર્યું છે.
Thank you.
આવી તો દાસી તરીકે, પણ દીકરી કરતાં એ વધારે લાડકોડ પામી. થોડા વર્ષો આ ચંદનબાળા શાંતિથી પસાર કરવા લાગી. બીજા નોકરોની જેમ એ પણ ઘરનું બધું કામ કરતી. પછી બાળા મટી જુવાન થઈ અને વળી પાછા દુઃખના વાદળ ઘેરાવા લાગ્યા.
બનવા કાળ તે બની રહ્યું, બનવા કાળ તે બની રહ્યું, ભાવિના ભીષણ ઉડાની આગાહી કઈ કરી રહ્યું, બનવા કાળ તે બની રહ્યું, બની રહ્યું, બની કામ પ્રસંગે. એક દિવસ બપોરે શેઠ ઘરે આવે, નોકર સૌ આરામ કરે એથી બાળા પગ ધોવરાવે. ત્યાં જે અચાનક નીચે નમતા વાળની લટ વિખરાઈ, ઝટપટ શેઠે લાકડી ટેકે લટ ઊંચે ધરી રાખી. નાનકડા નિર્દોષ પ્રસંગે રજમાંથી ગજ બની ગયું, બનવા કાળત બની રહ્યું, બનવા કાળત બની રહ્યું. પાછળ આવતી શેઠાણીએ આવું દ્રશ્ય નિહાળ્યું, શંકા જાગી ઉઠી હૃદયમાં, દાળમાં કાળું લાગ્યું. પુત્રી નહીં પણ શોક છે આ તો અંતર એનું કહી રહ્યું, અને એક જ ચિનગારી પડતામાં ચંદનનું વન બળી રહ્યું, ચંદનનું વન બળી રહ્યું, બળવા કાળ તે બની રહ્યું, બની રહ્યું, બની રહ્યું, બની રહ્યું.
ચંદન બાળા શેઠના પગ ધોઈ રહી હતી ત્યારે એના વાળ છૂટા હતા, પાણીમાં ભીંજાય નહીં એટલા માટે શેઠે લાકડી વડે તેના વાળ ઊંચા ધરી રાખ્યા. આ દ્રશ્યથી શેઠાણીના દિલમાં શંકા જાગી. એના મનમાં થયું કે શેઠ ચંદનબાળા સાથે કંઈ પ્રેમ ચેષ્ટા કરી રહ્યા છે. એણે મનમાં નક્કી કર્યું કે આ છોકરી મને ન જોઈએ. થોડા દિવસોમાં જ આવી ઘટના બની.
શેઠ સીધા ગામ, ત્યારે બોલી શેઠાણી હરખાણી, અવસર હાથમાં આવ્યો જાણી, મનમાં મલખાણી. દોષ વિનાની બાળા ઉપર રોષ ભયંકર કીધો, કાળો ભમર ચોટનો મોટો એણે કપાવી દીધો. લોખંડની થોડી બેડીઓ એના હાથે પગે બંધાણી, શેઠ સીધા ગામ ચારે બોલી શેઠાણી હરખાણી. એક અંધારે જડીને મૃત્યુ હવાલે મૂકી દઈ.
નિર્દોષ ચંદન બાળાને અંધારી ઓરડીમાં પૂરી દઈને શેઠાણી તો પિયર ચાલી ગયા. ના આપ્યું ખાવાનું કે ના આપ્યું પીવાનું, ન મળે પવન કે ન મળે પ્રકાશ. ચંદન બાળાની સ્થિતિ કેવી હતી? શેઠાણીએ માન્યું હતું કે ચંદન બાળાનું જીવન ખલાસ થઈ જશે, પણ સદભાગ્યે બહાર ગામ ગયેલા શેઠ કંઈક કારણસર ચોથે દિવસે સવારે પાછા આવી ગયા. ચંદન બાળાને હકીકત જાણીને તેમને બહુ આઘાત લાગ્યો. બારણાનું તાળું તોડી નાખ્યું અને જે કરુણ દ્રશ્ય જોયું એનાથી શેઠ રડી પડ્યા.
શેઠ જુએ ને રૂએ, શેઠ જુએ ને રૂએ, લાડકડીનું મુખ દેખી એની આંખ ચોધારે. માથે મુનેલી રોઈ રોઈ આંખ સુજેલી, ત્રણ ત્રણ દિનની ભૂખી ને તરસી મૃત્યુના મુખમાં ધકેલી. વાંક વિનાની રાખડીને જાણે નાખી અંધારે. તુએ રે શેઠ જુએ ને
ચંદન બાળાને આશ્વાસન આપ્યું. ઘરમાંથી માત્ર બાફેલા અડદના બાકડા મળ્યા અને પાણીનો લોટો મૂકીને ચંદન બાળાને નાસ્તો કરવા જણાવ્યું. બેડીઓ તોડવા માટે લુહારને બોલાવવા દોડ્યા.
લુહારને બોલવવા કાજે દોડ્યા શેઠ બજારે, ચંદન બાળા લઈ બાકુળા આવી ઉભી ઘર દ્વારે.
ત્રણ ત્રણ દિવસની ઉપવાસી ચંદન બાળા ખાવાને બદલે બેડીઓ સાથે ઘસડાતી ઘસડાતી બારણા સુધી આવે છે, કારણ કે એને નિયમ છે કોઈ અતિથિ કોઈ સાધુ સંતનો સત્કાર કરીને જ જમવું. તે દિવસોમાં
કૌશામ્બી નગરીની માહી યોગીએ કવિચરતા પાંચ માસ ને 25 દિનથી ભિક્ષા કાજે ફરતા દ્વાર દ્વારથી એ ભિક્ષા વીણ સિદ્ધને પાછા ફરતા કોણ હશે મા તપસ્વી આવો નિશ્ચય કરતા રે આવો નિશ્ચય કરતા.
ભગવાન મહાવીરે અજબ પ્રકારનો કહી શકાય તેવો અભિગ્રહ ધારણ કર્યો હતો. 5 મહિનાને 25 દિવસ સુધી રોજ ભિક્ષા માટે નીકળતા, પણ અભિગ્રહ મુજબ સામગ્રી ન મળતા પાછા વળી જતા. આ બાજુ પર ચંદનબાળા હાથમાં બાકુળાનું સુપડું લઈ ઊભી છે. ભગવાનને પોતાના દ્વાર તરફ આવતા જોઈને આવકાર આપે છે.
રાજપાટ છોડીને રજળેલી કુંવરીનું કિસ્મત ફરીથી ઉગડી ગયું. ભિક્ષા દીધીને દીક્ષા લીધી એનું જીવતર અનેરું ઉજળી રહ્યું. એણે માર્ગ વીરનો લીધો રે અને મન કો ઉજવળ કીધો રે.
ચંદન બાળાનું કેવળ જ્ઞાન. ભગવાન મહાવીરને પારણું કરાવીને ચંદન બાળાએ જાણે પોતાના જન્મો જન્મના બંધન તોડી નાખ્યા. ભગવાનને કેવળ જ્ઞાન થયું. અનેક જીવો એમના શિષ્ય બનીને એમના ચરણે જીવનની સાધના શરૂ કરી રહ્યા. ચંદન બાળા પણ ત્યાં પહોંચી ગઈ. એણે પણ દીક્ષા લીધી. સ્ત્રીઓમાં પ્રથમ ચંદન બાળા હતી. ત્યાર પછી તેની માસી રાણી મૃગાવતી પણ દીક્ષા લીધી અને ચંદન બાળાની શિષ્યા બની. એક દિવસ અદ્ભુત ઘટના બની. ભગવાન મહાવીરને વંદન કરવા તથા એમની વાણી સાંભળવા સૂર્ય અને ચંદ્ર નામના દેવો પોતાના વિમાનો લઈને આવી પહોંચ્યા. ભગવાનનો તમામ શિષ્યવૃંદ ત્યાં હાજર હતો. સાધ્વી ચંદનબાળા તથા મૃગાવતી પણ હતા. આ દેવતાઓનો વાર્તાલાપ લાંબો સમય સુધી ચાલ્યો. તેથી બધા સાધુ સાધ્વીઓ સમય થતાં ત્યાંથી પોતાના સ્થાને પહોંચી ગયા. એક મૃગાવતી સાંભળવામાં તલ્લીન બની જતાં ત્યાં બેસી રહ્યા. તેજસ્વી વિમાનોને કારણે રાત પડી ગઈ છતાં પ્રકાશ લાગતો હતો. દેવો વિદાય થતાં જ અંધકાર વ્યાપી ગયો. મૃગાવતી ચમકી ગયા. પોતાની ભૂલ સમજાઈ. ખૂબ જ ગભરાતા ગભરાતા સ્થાનકે પહોંચી ગયા. ચંદન બાળા એમની ક્યારની રાહ જોઈ બેસી રહ્યા હતા. એમણે મૃગાવતીની રાતે મોડું થવાને કારણે ખૂબ ઠપકો આપ્યો. કુલીન સાધ્વીઓએ મોડે સુધી રાતે બહાર રહેવું શોભતું નથી. મૃગાવતીએ પોતાની ભૂલ કબૂલી અને ખુલાસો કર્યો કે હું તો ભગવાનની પાસે જ બેઠી હતી, પણ વિમાનોના પ્રકાશને કારણે મને ખ્યાલ ન રહ્યો. મૃગાવતીને ખૂબ પશ્ચાતાપ થયો. મોડી રાત સુધી ચિંતામાં બેસી રહ્યા. રડ્યા કર્યું. મધરાતનો સમય થયો. ઉપાશ્રયમાં અંધારું હતું. ચંદન બાળા બાજુમાં સૂતા હતા. ત્યાં એક મોટો સાપ ત્યાં નીકળી આવ્યો. મૃગાવતીએ ચંદન બાળાનો હાથ ખસેડી લીધો અને સાપ દૂર અદ્રશ્ય થઈ ગયો. પણ હાથ ખસેડાયાથી ચંદન બાળા જાગી ગયા. મૃગાવતીએ સાપનું કારણ જણાવ્યું. પણ ચંદન બાળાને આશ્ચર્ય થયું. બોલ્યા, આવા અંધારામાં તમને સાપ દેખાયો કેવી રીતે? હું તો કશું જોઈ શકતી નથી. મૃગાવતીએ માત્ર એટલું જ કહ્યું, આપના પસાયથી. આપના પસાયથી આ શબ્દો સાંભળતા જ સાધ્વી ચંદન બાળા સમજી ગયા કે મૃગાવતીને કેવળ જ્ઞાન થયું છે. તે વિના અંધારામાં સાપ જોઈ ન શકે. તરત જ એમણે કેવળ જ્ઞાનીને વંદન કર્યું. પોતે ઠપકો આપવા બદલ ખેદ વ્યક્ત કર્યો. આવા સરળ આત્માને દુભ્યા બદલ ક્ષમાયા છે. ચંદન બાળાને પણ ખૂબ પશ્ચાતાપ થયો અને એ પશ્ચાતાપને કારણે ત્યાં ચંદન બાળાને પણ કેવળ જ્ઞાન થયું. આ બંને કેવળ જ્ઞાની આત્માઓને આપણા વંદન હજો.